તારીખ 20/6/1987 પૂજ્ય બેનશીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 102.
ચૈતન્ય પરિણતિ તેજ જીવન છે, તેજ જીવન છે એટલે તેજ સાચું જીવન છે. પોતાના શુદ્ધ ચૈતન્યને અનુસરીને જે પરિણમન થાય એમાં શાંતિ છે, કશાયનો એમાં અભાવ છે. એવું જે પરિણમન છે એ સાચું જીવન છે, જીવવા યોગ્ય જીવન છે. બાકીનું એ સિવાયનું જે પરિણમન છે એ દુઃખમય જીવન છે, કષાયમય અને દુઃખમય જીવન છે. જે બાહ્ય પદાર્થોના કારણથી જીવનમાં મલિનતા થાય છે એ વિષયમાં સ્પષ્ટીકરણ કરે છે કે એ બધું અનંતવાર મળ્યું જેના માટે તારું જીવન બગાડે છો એ તો અનંતવાર મળી ચૂક્યું છે, નવું નથી કોઈ. અથવા તને જે વર્તમાનમાં બાહ્ય સંયોગો બહારનું જે કાંઈ મળ્યું છે એનાથી ઘણું ઘણું પૂર્વે મળી ચૂક્યું છે. એટલું બધું ઘણું મળેલું છે કે વર્તમાનમાં છે તો કાંઈ નથી એની પાસે, એટલું મળી ચૂકેલું છે. એ કાંઈ અપૂર્વ નથી એટલે એની કાંઈ કિંમત નથી, અપૂર્વ નથી એટલે એનું કાંઈ એવું મૂલ્ય નથી કે જેના કારણે પોતાની શાંતિ ગુમાવવી પડે, જેના કારણે પોતાનું જીવન ખરાબ કરવું પડે, મલિન કરવું પડે. એવા એ કોઈ પદાર્થો નથી, અનંતવાર મળી ચૂકેલા છે. મળી ચૂકેલા છે એટલે સંયોગમાં આવી ચૂકેલા છે. આત્મામાં કાંઈ મળ્યું હોત તો અત્યારે એમાં કાંઈ રહ્યું હોત એ સંબંધી કાંઈ પણ આત્મામાં તો મળવાનો પ્રશ્ન નથી. સંયોગ તો એવા અનંતવાર થઈ ચૂક્યા છે, એની શું કિંમત છે કે જેથી વર્તમાન જીવન એની પાછળ ખરાબ કરવું, બગાડવું કે ગુમાવવું. એ કાંઈ અપૂર્વ નથી, પણ અનંતકાળમાં અંદરનો પુરુષાર્થ, અંતર્મુખનો પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ તે કર્યો નથી, તે થયો નથી, તેથી તે જ અપૂર્વ છે. જો આત્મલક્ષી પુરુષાર્થ ઉત્પન્ન થાય તો અનંત શક્તિઓ ખીલવા લાગે, આત્માની અનંત શક્તિઓની ખીલવટ શરૂ થાય, એ અપૂર્વ છે. જાણે કે આત્મામાં નવી ચેતના પ્રગટ થઈ, પુરુષાર્થ એવી ચીજ છે કે જાણે આત્મામાં કોઈ નવી ચેતના પ્રગટ થઈ, જાણે કે આત્મજીવન કોઈ નવપલ્લવિત થતું હોય, એવું એ પુરુષાર્થનું કાર્ય છે. એ અપૂર્વ છે, અનંતકાળમાં જીવને એ થયું નથી, એ અપૂર્વ છે. હવે એવું અપૂર્વ કેમ થતું નથી એનું કારણ પણ એક લીટીમાં આપે છે કે બહારમાં સર્વસ્વ મનાઈ ગયું છે. જે કાંઈ ક્ષુદ્ર સંયોગો છે, તુચ્છ સંયોગો છે, એમાં આ જીવ સર્વસ્વ માનીને આખે આખો ટીંગાઈ ગયો છે, પૂરેપૂરો ટીંગાઈ ગયો છે પોતાની પૂરી શક્તિથી. જાણે એની પાછળ પૂરું જીવન સમર્પિત કરવા માગતો હોય એવી રીતે ધસે છે, એવી રીતે દોડે છે. બહારમાં જે સર્વસ્વ મનાઈ ગયું છે અને એ મનાઈ ગયું છે તેથી એનું જે સર્વગુણોનું પરિણમન બહાર બાહ્ય પદાર્થોને અનુસરે છે, તેથી પાછો વળીને અંતર્મુખના પુરુષાર્થમાં આવી શકતો નથી. કેમ કે પુરુષાર્થની મૂડી એને બાહ્ય પદાર્થો પાછળ લગાવી અને તેથી કરીને એનો પુરુષાર્થને અંદરમાં લગાવવો જોઈએ. અંદરમાં જે પુરુષાર્થ કાર્યગત થવો જોઈએ એ કાર્યગત થતો નથી. એનું મૂળ કારણ માન્યતા છે, મનાઈ ગયું છે એમ કહ્યું ને, બહારમાં સર્વસ્વ મનાઈ ગયું છે, બસ આ જ બધું છે. ટૂંકામાં કહીએ તો એ બાહ્ય સંયોગો એ જ આત્મા થઈ પડ્યો છે, એટલે એ સિવાય એને પોતાનો આત્મા જાણે ખોવાઈ ગયો છે. બહારમાં સર્વસ્વ માનતા પોતાના આત્માને એને ખોઈ નાખ્યો છે અને પોતાની શાંતિને હણે છે. બાહ્ય ભાવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? ખરેખર તો આત્મગુણ તો આત્મશાંતિને ઉત્પન્ન કરે એવા છે. ગુણ કહો કે સ્વભાવ કહો, સ્વભાવ તો આત્મશાંતિને ઉત્પન્ન કરનારો છે, પણ એને મરડીને મચડીને એનો કચ્છર ઘાણ કાઢીને અશાંતિ ઉત્પન્ન કરે છે. એ રીતે અશાંતિ અશાંતિમય જીવન જીવે છે. હા બરાબર, શ્રદ્ધા છે, માન્યતા એટલે શ્રદ્ધા છે. આ જ મારું સર્વસ્વ છે એવી શ્રદ્ધા પડી છે, આ સંયોગો જ મને સુખનું કારણ છે એવી શ્રદ્ધા કામ કરી રહી છે, અને તેથી આત્મામાં સુખ છે, આત્મા સુખનું કારણ છે એ શ્રદ્ધા કરી શકતો નથી, એ સ્વીકાર એને થતો નથી. જાણે બધું બહારમાં જ છે ને અંદરમાં કાંઈ નથી એ સ્થિતિમાં છે. એ શું કરવું એ બીજી લીટીમાં છે, તરત જ છે કે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવાનું છે. અનંત ગુણ નિધાન, દૈવી ગુણોનો ખજાનો અંદરમાં ભરપૂર છે. જેની હૈયાતી ત્રણેય કાળે સદાય રહે છે, મોજૂદ રહે છે, ક્યારે પણ એમાં ફેર પડતો નથી. છે એને જોવાનું છે, કાર્ય તો ફક્ત આટલું જ છે. કાંઈ લાવવાનું છે, કાંઈ કરવાનું છે, કાંઈ ઉત્પન્ન કરવાનું છે, કાંઈ બનાવવાનું છે, કાંઈ નથી. છે એને જોવાનું છે કે પોતે પોતાના અનંત ગુણ સ્વભાવથી ભરેલો સભર પદાર્થ છે, સમૃદ્ધ પદાર્થ છે, અને એને એના જ અભાનમાં એ દીનતા કરે છે. એના ભાનમાં ત્રણ લોકનો નાથ પોતે પોતાને ભાસે છે. ત્રણ લોકનો નાથ છે પોતે. ચક્રવર્તીને 6 ખંડ હોય અને ઇન્દ્રને 32 લાખ વિમાન હોય તો પણ એ બધું મર્યાદિત છે. અહીંયા તો અમર્યાદિત શાસન મળે છે. બોલું તો મર્યાદિત શાસન છે, આ અમર્યાદિત શાસન છે. એવું છે, આવો મહાન પોતે જ હોવા છતાં પોતે જ પોતાને ભૂલ્યો છે, એ પણ એટલી જ મહાન ભૂલ છે, એ કોઈ નાની સૂની ભૂલ નથી. પોતે પોતાને ભૂલ્યો છે એ ભૂલમાં અનંત નિગોદના ભવનું બીજ છે, અનંત નરક નિગોદના ભવનું બીજ ત્યાં પડ્યું છે. કે આવો પોતે સર્વજ્ઞ સ્વરૂપે સર્વજ્ઞ સ્વભાવે હોવા છતાં, શુદ્ધ સિદ્ધ પદ પ્રસિદ્ધ સિદ્ધ પદ હોવા છતાં પોતે જ પોતાને ભૂલ્યો, પોતે પોતાને ભૂલ્યો એ પણ કોઈ નાની સૂની ભૂલ નથી. દુખદેવ એનું દ્રષ્ટાંત આપતા કે રાજાના ઘરમાં ચોરી કરવી અને રૈયતના ઘરમાં ચોરી કરવી એમાં ફેર છે. સામાન્ય નગરજનના ઘરમાં ચોરી કરવા જાય, એ ચોર જ્યારે રાજાના ઘરમાં ચોરી કરવા જાય ત્યારે એની હિંમત કોઈ વિશેષ છે. એમાં આ સર્વજ્ઞ પદ છે એની લૂંટ ચલાવે છે, ગુણ નિધાનને લૂંટાવે છે, મોટો અપરાધ છે. એનું ફળ પણ એવું જ છે. સ્વમાં સર્વસ્વ માનવાનું છે અને કોઈ પણ ભોગે પોતાની શાંતિ અને પોતાની આરાધના બગડે નહીં એવો એનો અભિપ્રાય થઈ જવો જોઈએ. પરિણામ પરિણામ તો ઓછું બધું હોઈ શકે છે, પણ અભિપ્રાય તો પૂરેપૂરો એવો જ થઈ જવો જોઈએ. અનુસંધાન છે આગળ પાછળનું, એટલે છેલ્લી લીટી બાકી હતી એ શરૂ થઈ લીધી. 138 રુચિ ઉપરનું બોલ છે. સ્વરૂપની રુચિ, આત્મરુચિ એ કાર્ય કરે છે, એ મૂળનું કારણ છે. માર્ગ પ્રગટ થવાનું એ મૂળ કારણ છે. વેદ જ્ઞાન શરૂ થવાનું પણ એ મૂળ કારણ છે. રુચિ રાખવી, સ્વરૂપની ગુણની, ગુણના સુખની, ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ રાખવી, રુચિ જ કામ કરે છે. આત્માનું આત્મકાર્ય કોણ કરે છે? આ સિદ્ધાંત છે, રુચિ જ કામ કરે છે. બીજો પક્ષ લઈએ તો અનાદિથી જીવને રાગની, કષાયની અને પરપદાર્થની રુચિ છે અને એ જ અનંત સંસારના પરિભ્રમણનું કાર્ય કરે છે. એ ઊંટું કાર્ય કરે છે, આ સૂટું કાર્ય કરે છે. માટે એમ કહે છે કે રુચિ રાખવી, સ્વરૂપની રુચિ કામ કરે છે સ્વરૂપનું, અને રુચિ ન હોય તો રુચિ વિનાની કોઈ પણ ક્રિયા, ચાહે શાસ્ત્ર વાંચનની ક્રિયા હોય, ચાહે વ્રત ઉપવાસ આદિની કોઈ પણ ક્રિયા હોય, ચાહે દયાદાન આદિની કોઈ ક્રિયા હોય, યાત્રા નામ સ્મરણની કોઈ ક્રિયા હોય, એ બધી ક્રિયા સ્વરૂપની રુચિ વિના કોઈ પણ પ્રકારે કાર્યગત થતી નથી. સ્વરૂપની રુચિ વિનાની તે સર્વ ક્રિયાઓને જડ ક્રિયા કહેવામાં આવે છે. ચેતન વિનાની ક્રિયા છે, જડ ક્રિયા છે. જેમ શરીરની ક્રિયા જડ છે, વાણીની ક્રિયા એ જડ છે, મનની ક્રિયા એ જડ છે, એમ આત્મરુચિ વિનાની સર્વ ક્રિયાઓ જળવત હોવાથી તે જળ છે. જેની રુચિ છે ત્યાં પુરુષાર્થ કામ કરતો હોવાથી ત્યાં ભીંસ લાગે છે, જોર ત્યાં લાગે છે. જેમ કે શાસ્ત્ર વાંચન લઈએ, બીજી બધી ક્રિયા તો એનાથી હેઠ છે, નીચેની કક્ષાની છે, પણ એ જ્ઞાન ક્રિયાને ઊંચી ક્રિયા કહે છે શાસ્ત્ર વાંચન. સ્વરૂપની રુચિપૂર્વકની જ્ઞાન ક્રિયા છે એ અકષાય સ્વભાવના જોરથી ઉત્પન્ન, જોરને ઉત્પન્ન કરનારી છે. અને સ્વરૂપ રુચિ વિનાની એક શાસ્ત્ર વાંચનની ક્રિયા છે એ કષાયના જોરમાં ઉત્પન્ન થયેલા પરિણામો છે. બેમાં મોટો ફેર પડી જાય છે. કસાયની ભીષમાંથી આવતા ભાવો છે અને એ અકસાયની ભીષમાંથી આવતા ભાવો છે, બે વચ્ચે બહુ મોટો આંતર છે. એટલે જે પાયાની વાત છે એ સ્વરૂપ રૂચિની છે, આત્મરૂચિની છે, અને એ જ કામ કરે છે, મૂળનું કામ એ કરે છે. પછી બીજા બધા ગુણો રૂચિને અનુસરીને પૂર્વ આત્મકાર્ય સંપન્ન થવામાં સહયોગ આપે છે. રુચિ ઉત્પન્ન થાય તો બીજા ગુણોનો સથવારો એને મળે છે, સધિયારો એને મળે છે. જો મૂળમાં રુચિ ન હોય તો કષાયની મંદતાની ક્રિયા કે જ્ઞાનની ઉઘાડની ક્રિયા બધી નિષ્ફળ જાય છે, કોઈ કામ કરતી નથી. એટલે એમ કહ્યું કે રુચિ જ કામ કરે છે. અંદર તપાસવા યોગ્ય છે. ઓકે. જ કહેવા જતો હતો કે અંદર તપાસવું જોઈએ કે આ જીવને શું રૂચે છે. પોતાની જાતને તપાસ્યા વિના પોતાને કેમ ખબર પડશે? કદાચ જ્ઞાની ગુરુ એમ કહે કે તને આની રુચિ છે ને તને આની રુચિ છે, પણ એ પણ એને તપાસશે ત્યારે જ ખબર પડશે કે આ કહે છે ગુરુ કહે છે સાચું છે કે ખોટું છે. નહીતર તો ગુરુ છે માટે એનું માની લ્યો, એમાં એ વાત એને પોતાના ઘરની બનાવી નથી, પોતાની નથી બનાવી. એટલે પોતાને તપાસતા માલુમ પડે છે, અંતર શોધ કરતા માલુમ પડે છે કે જીવને શું રૂચે છે. આ બધું રૂચે છે, જગતના પદાર્થો પાંચ ઇન્દ્રિયના વિષયો રૂચે છે, અથવા જે કાંઈ સંયોગો છે એ સંયોગો જળવાઈ રહે છે, વૃદ્ધિગત થાય છે, એ બધું રૂચે છે. પોતાની ઈચ્છા અનુસાર અનુકૂળ કાર્યો બધા બારમાં થાય એ બધું એને રૂચે છે. કે એ બધાના અભાવ સ્વભાવે રહેલો શુદ્ધાત્મ પદાર્થ રૂચે છે, ગુણથી ભરપૂર એવો ગુણની રુચિ છે એ રૂચે છે. બસ એને તપાસ કરીને અંદરમાં નક્કી કરવું જોઈએ. તું જ ગુરુદેવે ઘણું કીધું છે આ વિષયમાં, અનેક પડખેથી ગુરુદેવશ્રીએ વિષયને ખોલેલો છે, ઘણી ઘણી વાતો કરી છે, અનેક પ્રકારે વાતો કરી છે. રુચિને દર્શાવવા માટે અથવા આત્મરુચિ પ્રગટ કરવા માટે ઘણી વાતો કરી છે. તેઓ શ્રી અનેક રીતે સમજાવે છે. આ તો ગુરુદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્ર વાંચનમાં નીકળેલા વચનો છે, એટલે એ રીતે વાત આવી છે કે અત્યારે પણ તેઓ શ્રી અનેક રીતે સમજાવે છે, ઘણું દીધું છે અને હજી દઈ રહ્યા છે એમ કહે છે. પૂજ્ય ગુરુદેવના વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો, બરાબર છે, આવે છે પ્રયોગ કરવો. પૂજ્ય ગુરુદેવના વચનામૃતોના વિચારનો એટલે એ સંબંધી જે કાંઈ વિચારી શકાય એને વિચારીને એનો પ્રયોગ કરવો. રુચિ છે એ પ્રયોગ સાથે સંબંધ ધરાવનાર પરિણામ છે. આમ તો યથાર્થ વિચાર પણ પ્રયોગ સાથે સંબંધ ધરાવનાર પરિણામ છે, પણ અયથાર્થ વિચાર હોય તો એમાં પ્રયોગ સાથે સંબંધ રહેતો નથી, અધર ને અધર ચાલે છે, અથવા ઉદય કાળે એ બધું અધર સમજેલું અધર રહી જાય છે, એનો કોઈ પ્રયોગ થઈ શકતો નથી. તે અયથાર્થ વિચાર છે. યથાર્થ વિચાર યથાર્થ રુચિને ઉત્પન્ન કરે, યથાર્થ જ્ઞાન યથાર્થ રુચિને ઉત્પન્ન કરે, અને જ્યારે યથાર્થ રુચિ થાય ત્યારે એનો પ્રયોગ થયા વિના રહે નહીં. પ્રયોગ એટલે ઉપયોગ થવો. મૂડી હોય ને જરૂર વખતે વપરાય નહીં તો એ મૂડી શા કામની? રોગ થયો શરીરમાં અને પૈસા ન હોય એને તો તકલીફ થાય, પણ હોય એને ન વાપરવાનું થાય તો નહીં હોવા બરાબર છે? એને એના નથી એ ખરેખર. એમ જે કાંઈ સમજણ છે, જે કાંઈ રુચિ છે, એનો ઉદયમાં પ્રયોગ ન થાય, ઉપયોગ ન થાય, તો એને એ વિચાર એ સમજણ એ રુચિ ખરેખર પોતાની કરીને કેળવી નથી, રાખી નથી, અને એનો એને ઉપયોગ નથી. એ કોકના ઘરની ચીજ છે, કોઈની ઉછીની લીધેલી ચીજ છે, એના કામની એ નથી, નકામી પડી છે. એ તો પરીક્ષા ત્યાં છે આ વિષયની, આ વિષય સાથે આપણે સંબંધ છે કે નહીં એની પરીક્ષા ક્યાં થાય? ખરે ટાણે પરીક્ષા થાય, માણસ નથી કહેતા, ખરે ટાણે એનું સ્વરૂપ દેખાશે. તમારી સાથે સંબંધ સારો રાખે છે, ડાય ડાય વાતો કરે છે, પણ તમારે કોઈ એવો પ્રસંગ, ખરો પ્રસંગ પડશે ને ત્યારે તમને ખબર પડશે. એમ નથી કહેતા, એમ આ બધું વાંચ્યું વિચાર્યું એની ખબર ક્યારે પડે? કે ખરે ટાણે પડે, જ્યારે એની પરીક્ષા કરવાનો સમય આવે ત્યારે ખબર પડે છે. ખરેખર આ વાત આપણે કેટલી હદે પોતાની કરી છે અથવા પોતાની કરી છે કે નથી કરી એ ત્યારે ખબર પડે છે. ખરેખર તો ત્યારે જ આ વસ્તુ સમજાય છે. પ્રયોગને, પ્રયોગના વિષયમાં થોડો વિચાર કરવામાં આવે તો એ છે કે વગર પ્રયોગે જે સમજાય છે તે ઓઘ સંજ્ઞામાં જાય છે, તે ઓઘ સંજ્ઞામાં જાય છે. જેમ લોક સંજ્ઞામાં કરેલો ધર્મ એ ધર્મ નથી પણ અધર્મ છે, એમ ઓઘ સંજ્ઞાએ કરેલો ધર્મ એ પણ ધર્મ નથી પણ અધર્મ છે. શ્રીમદજીએ તો સ્પષ્ટ લખ્યું છે એ વિષયમાં કે જીવને આત્મ સ્વરૂપ નહીં ભાષીમાન થવાનું શું કારણ છે? કે લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા એ બે સંજ્ઞા એવી છે કે જેને લઈને એને પોતાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ જાણવા મળે છે પણ છતાં એને ભાષીમાન થતું નથી. શાસ્ત્રથી અને શાસ્ત્રના કહેનારા શ્રી ગુરુના વચનોથી સાંભળવા મળે છે, વિચારવા મળે છે, વાંચવા મળે છે, જાણવા મળે છે કે આવો આત્મા કે છે, છતાં પોતે જ એવો છે એમ નહીં ભાસવાનું કારણ કાં લોક સંજ્ઞા છે કાં ઓક સંજ્ઞા છે. આ એની દ્રષ્ટિ લોકો ઉપર છે, લોકોની નજરમાં હું કેવો દેખાવ છું, અને કાંઈ ઓઘે ઓઘે એટલે કે સમજેલી વાતને પ્રયોગ કર્યા વિના એમ નેમ જ અધર ને અધર સમજે છે, એ ઓઘ સંજ્ઞા છે. ઓઘ સંજ્ઞા રહેવાનું કારણ એ છે. શું કહે છે? પૂજ્ય ગુરુદેવના વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો, માત્ર સાંભળી લેવું એમ નહીં પણ પોતાના જીવનમાં અથવા ઉદય પ્રસંગોમાં એનો પ્રયોગ કરવો કે આ સમજણ કેવી રીતે લાગુ પડે છે અને ઉદયથી કેવી રીતે જુદા પડવાનું છે એનો પ્રયોગ કરવો.
જ્ઞાયકનું
લક્ષ્ય રાખવું. વચન છે એને જ્ઞેય નહીં બનાવવું, પણ જાણનારને જ્ઞેય બનાવવું, અથવા જે સંભળાઈ રહ્યા છે એવા જે વચન. કર્ણેન્દ્રિયનો વિષય છે, વચન છે એ કર્ણેન્દ્રિયનો વિષય છે. તો એ કર્ણેન્દ્રિયના વિષયરૂપ વચનોથી હું જ્ઞાયક પદાર્થ ભિન્ન છું એમ નાયકના લક્ષ્ય એને ભેદ જ્ઞાન કરવું, એનાથી પણ ભિન્ન છું. જમવા બેસે છે માણસ ત્યારે પહેલેથી એવો વિચાર રાખે છે, એમ મીઠું નાખ્યું હશે કે નહીં નાખ્યું હોય આપણે નક્કી કરીને પછી ખાવાનું શરૂ કરીએ. એ તો સીધો જેવો પહેલો કોળિયો લે છે તરત જ મીઠું ન હોય તો એનું જ્ઞાન હાજર થાય છે, મીઠું રહી ગયું લાગે છે. મીઠાની તપાસ કર્યા વિના પણ કેમ લક્ષ ગયું કે આમાં મીઠું નથી, મોણું છે આ, તપાસવા માટેનો વિચાર એ નહોતો. અને છતાં સીધું સ્વાદમાં આવતા મીઠું નથી એમ સીધી લાઈટ ક્યાંથી થઈ? જ્ઞાન હાજર એમ. ગમે તે રસોઈ હોય, ગમે તે અનેક જાતના ફરસાણ હોય, શાક હોય, જેમાં મીઠું વપરાય છે, દાળ હોય, એમાં ક્યાંય પણ મીઠું ન હોય તો તરત એને ખબર પડે છે. મીઠાની ગેરહાજરી એને જણાય આવે છે. પણ આ બધા પદાર્થોને સર્વકાળે જાણી રહ્યો છે એવા જ્ઞાનની ગેરહાજરી ક્યાં જણાતી નથી? હું જ્ઞાન સ્વરૂપે મોજૂદ છું, હાજર છું, એ વાત કેમ ચૂકી જાય છે? એક પણ ચીજની અંદર મીઠું ઓછું હોય તો ભૂલતો નથી. અને આખા આ જે સર્વકાળે જાણ્યા જ કરે છે અને જેની હાજરીમાં ઉપસ્થિતિમાં જ બધું છે એમ ખ્યાલ આવે છે, એ ઉપસ્થિતિને જ કેમ ભૂલે છે? આ એક વિચારવા યોગ્ય સ્થાન છે. આ સ્થાનને વિચારવું જોઈએ. જ્યાં સુધી ભૂલી રહ્યો છે ત્યાં સુધી એ કેમ ભૂલ થાય છે? ત્યાં જરાક બરાબર ચિકાશ રાખીને, ચીકણો થઈને એ વાતને તપાસે. કોઈ માણસ આ બાબતમાં બહુ ચીકણો માણસ એટલે એ વાત મૂકી ન શકે, એ વાતને જલ્દી છોડી ન શકે, એમ આ વાત એને એટલી બધી ચિકાશથી પકડવી જોઈએ કે આ કેમ થાય છે. જ્ઞાનને જે સર્વને જાણનાર છે એને જ ભૂલી જવાય છે, જેની હૈયાતીમાં બધું જણાય છે એને જ ભૂલવામાં આવે છે. આ કઈ જાતની વાત છે? આવું કેમ બને છે? એવું બને છે એનું સીધું કારણ છે કે એ જણાય છે એવા જ્ઞેય પ્રત્યે એનું એટલું આકર્ષણ છે અને એટલી નિષ્ઠા છે કે જ્ઞેયનિષ્ઠ જ્ઞાન જ્ઞાનને ભૂલે છે અને જ્ઞેયમાં સાવધાન રહે છે. જ્ઞેયોની સાવધાની જ્ઞાનને ભૂલાવે છે. જેમાં જણાય છે એની બે સાવધાની છે, એની અસાવધાની છે અને જણાય છે એવા પદાર્થ પ્રત્યેની સાવધાની છે. એ ઊંધું છે, એ વિપરીતતા છે, ઊંધાય છે જીવન અને ત્યાંથી મિથ્યાત ઊંધું થાય છે. બરોબર. એટલે કે બરાબર પ્રયોગ કરવો, હું જાણનાર છું એ વાતને રૂચિપૂર્વક મુખ્ય કરવી, જાણનારની રૂચિથી નાયકને મુખ્ય કરવો. અથવા નિયમ પણ એવો છે કે જેની રૂચિ હોય એ જ વિષય મુખ્ય થાય. બરાબર. એ વિષયને ગૌણ કરવા ચાહે કોઈ તો પણ થઈ શકે નહીં, એવી એક કુદરતી પરિસ્થિતિ છે વસ્તુ વિજ્ઞાનને. જેની રૂચિ હોય એની મુખ્યતા રહે, જેની મુખ્યતા રહે એની જીવને રૂચિ હોય. રૂચિ તપાસવી હોય તો અહીંથી તપાસી શકાય છે, નહીં તો સિદ્ધિ ખબર ન પડતી હોય કે મારી રૂચિ ક્યાં કામ કરે છે તો એને શેની મુખ્યતા વર્તે છે એના ઉપર એની રૂચિ ક્યાં કામ કરે છે એ વાત એને બરાબર પકડાય છે. પ્રયોગ કરો એટલે લાગુ કરવું. વચનામૃતોમાં જે કહેવા માગે છે એની સમજણ તો થાય છે, ક્ષોક્ષમ છે એટલે એ સમજણને લાગુ કરવી. સમજણને લાગુ કરવી એનું નામ પ્રયોગ છે. દ્રષ્ટાંત લઈએ કે રાગ દુઃખરૂપ છે એમ કહ્યું, આપણે સંમત પણ કરી લીધું, ઠીક છે રાગ દુઃખરૂપ છે. હવે ચાલતો રાગ દુઃખરૂપ છે એ વાત લાગુ થાય છે પોતાની સમજણથી, સમજણમાં એ દુઃખ જણાય છે. ન દુઃખ જણાય તો એને ભૂલ થાય છે, જાણવામાં ભૂલ થાય છે, સમજવામાં ભૂલ થાય છે, ઓલું સમજેલું નકામું જાય છે. અને કેટલોક રાગ સુખરૂપ લાગે છે, મીઠાશ લાગે છે, એ મીઠાશને જે વેદે છે એમાં બહુ મોટી ભૂલ પડે છે, એકદમ ઊંધું થઈ જાય છે. જે દુઃખ છે એ જ સુખરૂપ લાગે છે. તો એને એ વિષયની અંદર એક ચીજ દ્રાક્ષ છે, કોઈ પણ મીઠી ખાટી ભાવતી ચીજ છે, જીભ ઉપર મૂકી ખાવા માટે સારી લાગે, દ્રાક્ષ બહુ સારી છે. તો પ્રયોગ એ કરવાનો છે કે જ્ઞાનનું જ્ઞેય છે કે એ સારું છે કે નરસું છે. કડવી દવા ખાધી છે, કડવી છે પણ ખાવી પડે છે, કડવું કઈ સારું લાગતું નથી. પાછું એ જ કારેલાનું શાક ખાય ત્યારે મીઠાશથી ખાય, પાછું કે કેરીના રસ સાથે આ કારેલાનું શાક
સારું લાગે,
સારું લાગે છે. કડવું છે ને, કડવું છે ને, ક્યાંથી સારું લાગ્યું? કડવો સ્વાદ સારો છે, કડવો સ્વાદ સારો નથી ને ખરાબ નથી, માત્ર જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે એવો કઈ પ્રયોગ કર્યો. એ બધા ઉદયના પ્રસંગો છે, રોજના ઉદયના પ્રસંગો છે. આહાર લેવો, જમવો, એ તો રોજનો ઉદયનો પ્રસંગ છે. આ સારું લાગે છે, આ સારું લાગે, ઈષ્ટ ને અનિષ્ટ, ઈષ્ટ ને અનિષ્ટ થયા જ કરે છે, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે. કોઈ પદાર્થો ઈષ્ટ અનિષ્ટ નથી, પણ આ જીવ એમાં ઈષ્ટ અનિષ્ટપણાની માત્ર કલ્પના કરે છે, અને કલ્પના માત્ર એવા પદાર્થોની અંદર ઈષ્ટ અનિષ્ટપણું કરીને પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલવાનું કાર્ય કરે છે. મોટી એમાં તકલીફ એ છે કે પોતાને ભૂલે છે ઈષ્ટ અનિષ્ટપણું કરતા, અને દર્શન મોહને તીવ્ર કરે છે. ઈષ્ટ અનિષ્ટપણું કરતા દર્શન મોહને વધારે છે, અને એટલું મોટું નુકસાન કરે છે કે સ્વરૂપની નજીક આવવામાં એ બધું પરિણમન એને મુશ્કેલી ઊભી કરશે, આડશ ઊભી કરશે, દિવાલ ઊભી કરશે, અંતરાય ઊભો કરશે, એ વાત એની સમજમાં આવતી નથી. હવે આ જ્ઞાની કઈ
રીતે,
એટલે એને પ્રયોગ કેમ કરવો એ વિષય ચાલે છે. જ્ઞાની પ્રયોગ કરે છે, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. કોઈ પદાર્થ આ આત્માને ઈષ્ટ અનિષ્ટપણે કેમ હોઈ શકે? કોઈ પદાર્થ આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને સદાય જ્ઞાન સ્વરૂપ રહે છે, અવિકૃત એવું એનું સ્વરૂપ છે. ઈષ્ટ અનિષ્ટપણાની વિકૃતિ એ સ્વરૂપથી તદ્દન વિરુદ્ધ ચીજ છે, એટલે પોતે પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે છે. જ્ઞાની ક્યાં રહ્યા છે? કે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહ્યા છે, સંયોગમાં નથી, રાગમાં નથી. દેખાય છે બાહ્ય દ્રષ્ટિથી કે એને આવો સંયોગ છે ને એને આવો રાગ થાય છે, પણ ત્યાં એ ઊભા નથી. એ પોતાનું સ્થાન, પોતાનું આસન, પોતાની સ્થાપના એમણે પોતાના સ્વભાવમાં કરી છે, અને એ સ્વભાવમાં જ રહેલા છે, ક્યાંય બીજે રહ્યા નથી. પૂજ ગુરુદેવના વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો. વિચારનો એટલે જે કાંઈ જુદી 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 વાતો કરે છે એ બધે પ્રકારે એને પ્રયોગમાં લેવી, અને જ્યારે પ્રયોગમાં લેવાનો પ્રયત્ન કરશે ત્યારે જ એ વાતની ખૂબી જણાશે. જેમ વેપાર ન કરે ત્યાં સુધી વેપાર શું ચીજ એ સમજાય નહીં, નહીતર તો આમ વ્યાખ્યા કરવી હોય તો એમ કે ભાઈ માલ ખરીદવો, ખરીદેલો માલ અમુક નફાથી વેચવો, એનું નામ વેપાર. પણ ખરીદવામાં ક્યાં છેતરાઈ જાય, એ ખરીદવા જાય ત્યારે ખબર પડે. અને વેચવાની અંદર ગ્રાહકને કેમ સમજાવી શકાય, અને માલ વેચાતા કેટલું પાણી ઉતરે એ વેચે ત્યારે ખબર પડે. પ્રયોગમાં આવે ત્યારે ખબર પડે છે. ત્યાં સુધી તો આ બેલિટીની વાત લાગે કે માલ ખરીદવો, માલ વેચવો, એનું નામ વેપાર. છોકરો ભણી ઉતરીને દુકાને આવે ત્યારે કે હું તો સમજી ગયો બાપા, વેપાર તો હું કોલેજમાં અમને ભણાવ્યું છે કોમર્સની અંદર, એમ નહીં. તું દુકાને થડા ઉપર બેસતો તને સમજણ પડે કે વેપાર શું ચીજ છે, ત્યાં સુધી ખબર પડે. એવું ચોપડો ખોલીને વાંચે, આમાં તો જમેનો ઉધાર બે ખાતા બે સાઈડ છે, બે બાજુ છે, આવે છે, જમે કરો છો, આપો છો, એ ઉધારો છો, બરાબર છે. નામું સમજાઈ ગયું, એમ નામું સમજાયું નથી. નામું લખે ત્યારે એને નામાની આંટી ઘૂંટી નહીં ખબર પડે, ત્યાં સુધી એને પ્રયોગ વિના કાંઈ સમજાતું નથી. એ પહેલા સમજાયું હોય છે, સમજણ તો અનુકૂળ છે કે આ બરાબર છે, આપે છે અને ઉધારવામાં આપે છે, પૈસા આપે તો ઉધારે ને માલ આપે તો ઉધારે, આવી જમે થાય. પણ જ્યાં સુધી એ સમજણની દ્રષ્ટિએ એમ લાગે કે ઠીક છે, તો પણ જ્યાં સુધી પ્રયોગ કરતો નથી ત્યાં સુધી એ સમજણ ખરેખર સાચી સમજણ છે, ભૂલ વગરની સમજણ છે એમ નક્કી થતું નથી. એવું જ આમાં છે કે જે સમજવા મળે છે માટે જ્ઞાન થઈ ગયું, સમજો માટે એને જ્ઞાન થઈ ગયું, વાત કહે છે કહી શકે છે માટે જ્ઞાન થઈ ગયું, એ વાત સ્વીકારવા જેવી નથી. પ્રયોગમાં મૂકીને એ વાતને કેટલી જીવનમાં કેળવી છે, જીવનમાં કેટલી અંદરમાં ઉતારી છે, એના ઉપર એને જ્ઞાન થયું છે કે નહીં એમ કહી શકાય. ગુરુદેવ શ્રી કહેતા કે મોટા ભાગના જીવોને તો આવી વાત સાંભળવા મળતી નથી, વાંચવા મળતી નથી, સાંભળવા મળતી નથી, તો વિચારે કીધી અને પ્રયોગ તો કરે જ કીધી એમ કહેતા સાથે સાથે. કેમ કે પહેલા તો સાંભળવા વાંચવા મળે, પછી એના ઉપર એનો વિચાર ચાલે, એની યથાર્થતા, એની સત્યતા વિચારતા એને વિશ્વાસ આવે, અને પછી વિશ્વાસ આવે તો એનો પ્રયોગ કરે. જીવનમાં ઉતારવા માટે પ્રયોગ કર્યા સિવાય જીવનમાં નહીં ઉતરે. આ પ્રશ્ન થાય છે, સમજાય છે પણ અંદરમાં ઉતારવું કેવી રીતે, કે પ્રયોગ કરે તો અંદરમાં ઉતરે, પ્રયોગ ન કરે તો અંદરમાં ઉતરે નહીં, બહાર ને બહાર અંદર રહી જાય, એને કામની ચીજ નથી. રુચિ વધારતા જેવી જે કઈ રુચિ છે, રુચિ વધારતા જેવી એટલા માટે કહે છે કે તું બીજા સંપ્રદાયો અને જગતના બીજા કાર્યોથી થોડોક છૂટો થઈને આ વાત સાંભળવા આવ્યો, તો સામાન્ય રુચિથી તને એમ લાગ્યું કે આ ઠીક છે, લાવ અહીંયા જાઓ, બીજે જવાના બદલે આ ઠીક છે, અહીંયા જવા જેવું છે. પણ એવી સામાન્ય રુચિમાં અટકવા જેવું નથી. આત્માને ઓળખીને એની અનન્ય રુચિ પ્રગટ ન થાય ત્યાં સુધી એને રુચિ ખરેખર વધી છે, રુચિ થઈ છે એમ કહેવામાં આવતું નથી. સામાન્ય રુચિ નથી થઈ એમ કહેવામાં આવે. રુચિ વધારતા જેવી, અને રુચિ વધી છે કે રુચિ નથી વધી એનો આંક છે અહીંયા આવે. એટલી બધી વાતનું સ્પષ્ટીકરણ ત્યારે તીખી રુચિ વિના થાય નહીં, તીખી રુચિના અભાવમાં એનું કોઈ એવું બળ નથી કે સંસ્કાર પડે, એનું કોઈ એવું બળ નથી કે જેને લઈને એનું શ્રદ્ધાન બદલી શકે. વિચાર ભલે આત્માનો કરે પણ શ્રદ્ધાન ઊંધું પડ્યું છે એનું શું? એ શ્રદ્ધાનને ફેરવવા માટે એને રૂચિપૂર્વક ભેદજ્ઞાન શરૂ થાય તો જ એનું શ્રદ્ધાન પલટે. શ્રદ્ધાન છે એ પરમાં નિજની સ્થાપના છે અથવા નિજમાં પરની જ્ઞાનમાં તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે અથવા કારણ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં બળું છું. રાગ આગ દહે સદા તાતે સમામ્રત સહી, તેમાં બળું છું. તેમાં દુઃખ દુઃખ અને દુઃખ એકાંતે દુઃખ છે અને એ ઝેર છે. આટલા શબ્દો આપ્યા છે. તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો વિજ્ઞાન પ્રગટે, અથવા તેમ રૂચિમાં એને લાગે તો એને વિજ્ઞાન પ્રગટે. તીવ્ર અનાદર ભાવ જાગે એ રૂચિનો ભાવ છે. આ રીતે તીવ્ર અનાદર ભાવ જાગે એ રૂચિનો ભાવ છે. આ રીતે વિજ્ઞાન શરૂ થાય છે. તીવ્ર જે સમય ગયો તે હાથ આવે એવું તો થોડોક અંદરમાં સાવધાન થાય, નહીતર બફમમાં ને બફમમાં સમય નીકળી. આ તો કાંઈ આયુષ નથી. 50 વર્ષનો આયુષ તો એ ઠેકાણા વગરના. ક્યારે કોનું રામ નામ બોલાય કંઈ કહેવાય નહીં. પણ દેવોના અબજોના અબજો વર્ષના સાગરોપમના આયુષ અનુકૂળતામાં ઠીક છે, એમાં ચાલ્યા જાય છે. એક નાટક જોવા બે ને 10,000 વર્ષ નીકળી જાય. જેની રૂચિ એનો પુરુષાર્થ, પુરુષાર્થ ત્યાં કામ કરે. મિત્ર અનાદિનો પુરુષાર્થ બીજે કામ કરવા ટેવાઈ ગયો છે, બીજી રૂચિ પડી છે ને બીજે કામ કરવા ટેવાઈ ગયો છે. ઘડીકમાં આયુષ પૂરું થશે, તને ખબર પડશે કે ડાક્ટરોએ હાથ ઉછા કર્યા. કોક વાર ખબર પડે, કોક વાર તો એમને મેં ખીચાઈ જાય, ત્યારે તું લાચા રહીશ. હવે પણ આમાં મારું તો મેં કઈ કર્યું નહીં, આનું ને તેનું ફલાણું ઢીકણું એ બધું કરવા રોકાણો, પણ મારું તો કઈ કર્યું નહીં. અને ઘડીકમાં જાણે પૂરું થઈ ગયું એમ લાગશે. આટલા બધા વર્ષ ઘડીકમાં વ્યા ગયા એમ એને થાય. પણ ગમે તે થાય, હવે એમાં કઈ એક્સટેન્શન મળે એવું નથી. થોડો પણ વધારો કોઈ કરી દે તો ભાઈ હવે આત્માનું કામ કરવું છે માટે થોડોક વધારો કરી દો. આ તો ઠીક છે, નથી થતો. પણ જો કોઈ વધારો કરી દે ને તો એ કરે એવો નથી પાછો. જે વધારો કરી દે ને છેતરે એવો છે. એવી આ જીવની વિપરીતતા છે. એટલે ખટકો રાખીને આત્મકાર્ય કરી લેવા જેવું.
દેવાધિદેવ સિદ્ધ મંદર વાનો જય હો.